તારીખ 24/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 454 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 164.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ગ્રંથ પત્રાંક 454 પાન 376 મુંબઈથી અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલો આ પત્ર છે. મુમુક્ષુ જીવને પોતાના પરિણામ આ પ્રકારે થાય છે કે નહીં એ સંબંધી તપાસ કરતા જ્ઞાની પુરુષના બોધની અસર પોતાના પરિણામને વિશે કેટલા અંશે છે કે નથી એ વિશે પોતાને ખ્યાલમાં આવે. ફરીથી શરૂથી લઈએ, થોડું વંચાઈ ગયું છે, શરૂથી લઈએ. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો એ પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી. શું કહે છે કે ધર્મના ક્ષેત્રમાં તો જીવ આવે છે, કોઈ ઉદય યોગે ધર્મના ક્ષેત્રમાં જીવ આવે છે અને ધર્મ કરવો છે એવી ઓછા વત્તા પ્રમાણે ભાવના લઈને આવે છે. જ્યારે આવે છે ત્યારે કલ્યાણ કરવું છે, ધર્મ કરવો છે એવી ભાવના જીવની પ્રારંભમાં તો ઓછા વત્તા પ્રમાણે હોય છે. પછી પાછળથી વિસ્મરણ કરી જાય છે અને બીજા રસ્તે ચડી જાય છે એવો સંભવ છે. પણ અહીંયા થોડું ઊંડાણથી શ્રીમદજી કહેવા માગે છે કે તું તારા આત્માને પૂછી જો કે તારે એકાંતે છૂટવું છે, એકાંતે મોક્ષ સિવાય બીજું કાંઈ પૂર્ણ શુદ્ધિ છે. જેને થોડું સાથે કરવું છે એને ખરેખર સ્પષ્ટ પ્રીતિથી મોક્ષ પ્રત્યે જવું નથી. જેને સ્પષ્ટ પ્રીતિથી મોક્ષ પ્રત્યે જવું નથી એને સ્પષ્ટ પ્રીતિથી સંસારમાં જવું છે એ વાત આપોઆપ સિદ્ધ થઈ જાય છે. આ તો એક અંતરને ઢંઢોળવાનો વિષય છે કે ખરેખર તારે મોક્ષ જ જોઈએ છે, પરિભ્રમણથી છૂટી જ જવું છે એમ ખરેખર છે. અને ખરેખર એમ હોય તો સંસારની પ્રીતિ છે એ બે વાત એક મ્યાનમાં બે તરવાર જેવી થઈ જાય છે. કેમ કે અહીંયા રુચિ સાથે પ્રીતિને રુચિ સાથે અહીંયા સંબંધ છે. ચારિત્રમોહના વિષયો નથી માત્ર, અહીંયા બોલ કેટલાક ચારિત્રમોહને લગતા દેખાશે પણ ખરેખર એ દર્શનમોહ સાથે અવિનાભાવી સંબંધ રુચિપૂર્વકના હોવાથી એને માત્ર ચારિત્રમોહ ગણવા યોગ્ય નથી. નહીંતર ભૂલ શું કરે છે જે કે જ્ઞાની પણ સંસારમાં હોય છે અને અનેક પ્રકારના ચક્રવર્તી પર્યંતના ઉદય પણ જ્ઞાની પુરુષને હોય છે. તો કે છે એ વાત તો કાંઈ આલંબન લેવા અર્થે કંઈ નથી. શાસ્ત્રમાં પુરાણમાં એ વાતો આવે છે અવશ્ય, પણ એ કોઈ મુમુક્ષુ જીવને એનું આલંબન લેવા માટે નથી કહી. પણ તે તે પ્રસંગોમાં પણ એમણે પોતાના આત્માને શ્રદ્ધા જ્ઞાનથી વળગી રહેવાનું છોડ્યું નથી એવા એવી દ્રઢ પરિણતિ એવી પરિસ્થિતિમાં પણ વર્તે છે એ દર્શાવવા માટે કહ્યું છે. એનો આધાર લેવા માટે તો હરગિજ કહ્યું નથી. અને ઉપદેશ છાયામાં તો એક જગ્યાએ પોતે એમ કહે છે કે જ્ઞાની કરતાં પણ મુમુક્ષુનો વૈરાગ્ય વધી જવો જોઈએ. એનો અર્થ એ છે કે જેની પાસે શક્તિ છે એ પાંચ પૈસા વેડફી નાખશે તો એને નહીં દેખાય, પણ જેની કાંઈ આર્થિક શક્તિ નથી એ પૈસાનો દુર્વ્યય થોડો પણ કરશે તો મુશ્કેલીમાં આવી જશે. એ મુમુક્ષુ જીવને આત્મશક્તિ હજી પ્રગટ નથી થઈ અને રાગરસમાં એનો શક્તિનો વ્યય થાય તો એ આગળ નહીં વધી શકે, પાછળ પડી જશે. જ્ઞાનીને તો દર્શન મોહનો અભાવ થઈ ગયો છે, એને માત્ર ચારિત્ર મોહનો રાગ એની પરિણતિને નુકસાન નહીં કરી શકે, એની પરિસ્થિતિ જુદી છે. એનો આધારને આલંબન લઈને તું આગળ જઈશ એ વાતમાં કાંઈ માલ નથી. વધી જવો જોઈએ એમ કે છે. આવી વાત છે થોડી, કેમ કે જેને ઉપડવું છે એને એટલા જોરથી ઉપડવું જોઈએ. જ્ઞાની પુરુષનો અંતર વૈરાગ્ય તો ઘણો છે, પણ કદાચ બારમાં એ ઉદયવશ ન પણ દેખાય એવો પણ પ્રકાર ભજે, ભજે તો ભજે, પણ એ જોઈને કોઈ મુમુક્ષુ એ પ્રકારે પ્રવર્તે, અથવા બધી બાબતમાં જ્ઞાનીની કોઈ નકલ કરવાની હોય છે એ પ્રકાર યોગ્ય નથી. એટલે વધારે ક્યાં છે, એ તો ઓછો જ માને છે, એ તો દેખાવ એવો થાય છે. ખરેખર કઈ જ્ઞાની કરતા વધારે છે, પણ એટલી એની તૈયારી હોવી જોઈએ કે જ્ઞાનીને ઉદય અનુસાર પ્રવર્તવું બને પણ મને તો પોસાશે નહીં, કેમ કે એમણે તો દર્શન મોહનો અભાવ કરી નાખ્યો છે અને પોતાને તો ચીકણા પરિણામ થયા વિના રહેશે નહીં. ઉદયમાં જે ચીકણા પરિણામ છે, રસવાળા પરિણામ છે, એ સંસાર પ્રત્યે એની સ્પષ્ટ પ્રીતિને અને સ્પષ્ટ રુચિને દર્શાવનારા પરિણામ છે. એટલે પોતાની ઈચ્છાઓને તપાસવી એમ કહે છે, જે જે ઈચ્છા થાય એને તપાસવી. સ્પષ્ટ પ્રીતિથી આ ઈચ્છા થાય છે કે એનો અંદરમાં નકાર અને નિષેધ આવે છે, એ રીતે વિચારવું. તો એને ખ્યાલ આવે તો નિષેધ આવે છે, એમાં તો મોડું થાય છે, પણ વર્તતા પરિણામ વિશે જાગૃતિમાં આવવું ઘટે છે. કેમ કે નુકસાન થઈ ગયું, ઘી ઢોળાઈ ગયું, પછી તો ઢોળાઈ ગયું, ધૂળમાં ઘી ઢોળાઈ ગયું હોય રસ્તા ઉપર રીતિમાં, એ કાંઈ ટીપું હાથમાં આવે નહીં તો જમીન પી જાય તરત જ, અંદર જ ઉતરી જાય. અથવા જાગૃતિ એટલી હોવી જોઈએ, એટલો પોતે જાગ્રત હોવો જોઈએ, જેમ કોઈ દરવાજે, મકાનના દરવાજે ચોકીદાર બેઠો હોય તો ગાયને, બકરાને, કૂતરાને અંદર બેસવા નથી દેતો ને, એમ જાગ્રત હોય છે. જે જીવ મુમુક્ષુ દશામાં જાગ્રત હોય છે તો તીવ્ર રસે કરીને પરિણામ ન થાય, પરિણામ થશે ખરા પણ તીવ્ર રસે કરીને નહીં થઈ શકે, અથવા એમને એમ ચાલ્યો જાય. પાછળથી જે વિચાર આવે છે એમાં શું છે કે જ્યારે થાય છે ત્યારે તો કાંઈ ખબર નથી એને, એમને એમ ચાલ્યો જાય છે, પાછળથી થોડોક વિચાર આવી જાય છે કે અરે આટલું બધું તો નહોતું થવું જોતું, તો એમાં તો કાંઈ હાથમાં આવતું નથી, વળી પાછું એમને એમ થઈ જાય છે, ફરીને પાછું એમ જ થાય છે, વળી પાછળથી વિચાર આવે છે, ફરીને પાછું એમને એમ થાય છે. એ કોઈ સચોટ ઉપાય નથી, સરખો ઉપાય નથી. એ તો આત્માનો સ્વભાવ પરિપૂર્ણ નિર્દોષ છે, એટલે કોઈ પણ જીવને એમ થાય. ચોર ચોરી કરે તો એને એમ થાય કે આ ધંધો હારો નથી મારો, પણ શું થાય, મારે પેટ હાટું કરવું પડે છે. એ એવું બાનું પકડે છે કે ધંધો તો મારો સારો નથી પણ મારે પેટ હાટું કર્યા વગર છૂટકો નથી. એમ આ પણ સમાધાન કરે કે આ પરિણામ થવા તો ન જોઈએ, પણ હવે આપણે અમુક પ્રકારે એવી રીતે ઉદયમાં છીએ ને કે થયા વગર ચાલે એવું નથી, કર્યા વગર ચાલે એવું નથી, અથવા તો એ શું કરીએ પણ હવે કાંઈક આપણી આ ભૂમિકા પણ જરાક એવી છે એમ કરીને ગમે એ બાને સમાધાન જીવ કરી લઈએ છીએ. પાછો એ સમાધાન નથી, પણ એક પ્રકારથી દોષના પરિણામને અનુમોદન થઈ રહ્યું છે. નહીં તો ઈચ્છા વિરુદ્ધ પરિણામ થાય એની આકુળતા થયા વિના રે નહીં. બહારમાં ઈચ્છા વિરુદ્ધ કામ થાય તો આકુળિત થઈ જાય છે કે નહીં? ઘરમાં ધાર્યું ન થાય, બીજે ક્યાંય ધાર્યું, પોતે ઈચ્છે એ પ્રમાણે ન થતું હોય તો કેવી આકુળતા કરી બેસે છે. એમ અહીંયા પણ એને ઘણી આકુળતા થાય અને જાગૃતિ એ જ વખતે આવે એ જરૂરી છે. ખરેખર તો રસ તૂટે એ જ વખતે, જો જાગૃતિ ન આવે તો રસ ન તૂટે, રસમાં તણાઈ જાય અને એ તત્વ દ્રષ્ટિએ બંધ છે. અભ્યાસ એટલે ખરેખર તો જ્ઞાની પુરુષનો બોધ છે. એ કોઈ ગંભીરતાથી, જે ગંભીરતાથી એને લક્ષમાં લેવો જોઈએ, જેને ભાવથી શ્રવણ, ભાવથી શ્રુત કર્યું હોય એવો પ્રકાર હોય તો જાગૃતિ આવે છે. સિદ્ધાંત એવો છે કે જો જાગૃતિ ના આવે તો એને ભાવથી નથી શ્રવણ કર્યું, શ્રવણ કરતી વખતે એનું લક્ષ્ય નથી, આત્મહિત ઉપર એનું લક્ષ્ય નથી અને લક્ષ્ય ક્યાંક બીજે છે. ભાવથી શ્રવણ કર્યું હોય તો જાગૃતિ આવ્યા વિના રે નહીં, અને જાગૃતિ ન આવી તો એને શ્રવણ કર્યું શું, સાંભળ્યું શું? જ્ઞાની પુરુષ મળ્યા એનો ઉપદેશ સાંભળ્યો, પણ શું સાંભળ્યું? કે કાંઈ સાંભળ્યું નથી. કેમ કે પોતાને નુકસાન થાય એની જ પોતાને એ વખતે ખબર ન પડે તો બચે કેવી રીતે? નુકસાન થઈ ગયા પછી થયું તો ન થયું, થતું નથી, થઈ શકતું નથી, તો બચવું હોય તો જાગૃતિ વગર તો મુમુક્ષુતા જ ખરેખર ન ગણાય એવી પરિસ્થિતિ છે. એટલે અહીંયા એક છે કે તપાસ તારા અંતરને, કે તારી ઈચ્છાઓમાં સ્પષ્ટ પ્રીતિ અને સ્પષ્ટ રુચિ રહેલી છે તો તે જ્ઞાની પુરુષના, તો પુરુષ તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, સાંભળ્યા હોવા છતાં સાંભળ્યા નથી એમ કેવું છે. સાંભળ્યા નથી એટલે સાંભળ્યા નથી એમ નહીં, પણ સાંભળ્યા હોવા છતાં સાંભળ્યા નથી. સાંભળ્યા તો નથી પણ એણે જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી એમ કહે છે. આ જરા વાત વિચારવા માગે એવો વિષય છે. જો આપણે એમ સમજતા હોઈએ, એમ જાણતા માનતા હોઈએ કે ના ના અમે તો જ્ઞાની પુરુષના દર્શન કરીએ છીએ, જ્ઞાની પુરુષની પાસેથી પ્રત્યક્ષ બોધ સાંભળવાનો લાભ અમને મળે છે, તો સ્પષ્ટ પ્રીતિ છે તારી જે વિષય ઉપર, જે ઉદય ઉપર, એ ઉદયને તપાસી લે, એ ઉદય સાથેના તારા ભાવને તપાસી લે, તો તને ખ્યાલ આવશે કે તે જ્ઞાની પુરુષને સાંભળ્યા છે કે નથી સાંભળ્યા, તે એના દર્શન કર્યા છે કે નથી કર્યા. અહીં તો કહે છે કે દર્શને કર્યા નથી, શું પણ એનો અર્થ શું છે, શું કહેવા માગે છે અહીંયા? કે જ્ઞાનીને, જ્ઞાની પુરુષને જ્ઞાની પુરુષ તરીકે જેને દર્શન થાય છે, જ્ઞાની પુરુષના જ્ઞાની પુરુષ તરીકે જેને દર્શન થાય છે એના પરિણામ સંસારની પ્રીતિથી પાછા વિલ્યા વિના રહે નહીં. આ નિયમ છે, નિયમ છે એટલે પોતાના અનુભવનો વિષય એમણે પ્રસિદ્ધ કર્યો છે કે અમને આવો અનુભવ થયો છે. જે કાળે અમે કોઈ જ્ઞાની પુરુષના દર્શન કર્યા છે, જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, ત્યારથી અમારા પરિણામ પાછા વળી ગયા છે. કે કોઈ પણ કિંમતથી, કોઈ પણ ભોગે, કોઈ પણ કારણે, કોઈ પણ બહાને આ સંસાર ન જોઈએ, ન જોઈએ તે ન જોઈએ, એ રીતે પરિણામ પાછા વળી ગયા છે. જેને આગળ શ્રીમદજી એમ કહી ગયા કે દ્રઢ મોક્ષેચ્છા, દ્રઢ મોક્ષેચ્છા જીવને થયા વિના એ ચાલતા ઉદયમાંથી પાછો વળી શકે નહીં, પાછો વળે જ નહીં, ઉદયમાં દોડ્યો જાય. પછી ભલે શાસ્ત્ર લઈને બેસે, પછી ભલે ગમે તે એને વિચાર આવે, વિકલ્પ આવે, સાંભળવાનું થાય, કહેવાનું થાય, ચર્ચા કરવાનું થાય, વિચારવાનું થાય, એમ નહીં. એ રીતે તો કોઈ કાળે પણ કામ પૂરું થાય નહીં કે કામ શરૂ પણ થાય નહીં. જ્ઞાની પુરુષના દર્શન પણ તેને કર્યા નથી એમ શ્રી તીર્થંકર દેવ કહે છે. શું કહે છે? અમે કહીએ છીએ તો અમારા અનુભવથી કહીએ છીએ, પણ તીર્થંકર દેવ આમ કહે છે એનો અર્થ કે આ સિદ્ધાંત છે, આવો પ્રકાર પરિણામની અંદર આવવો ઘટે છે, આવો પરિણામ આવો પ્રકારનો ઉત્પન્ન થાય તો તીર્થંકર કહે છે એ વાતને તારે સંમત નથી. તીર્થંકર દેવની વાત સાથે તું સંમત નથી થતો. ભાઈ એવા અનંતા ગયા છે, આ ભવના 45 ગયા નહીં, એવા આ જીવના અનંતા ગયા છે. અનંતવાર તીર્થંકર દેવની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલ્યો છે, તીર્થંકર દેવની આજ્ઞાનો ભંગ કર્યો છે, એમ તો નહીં સામે પૂરે ચાલ્યો છે, ખરેખર તો પોતે સામે પૂરે ચાલ્યો છે, આ ભૂલ કર્યો છે. બચવું છે તો દ્રઢ મોક્ષેચ્છા કરવી કે છૂટવું જ છે. એકવાર છૂટવાની ભાવના થતાં એ માર્ગને માટે દ્રઢ થઈને ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ પણ ભાન થઈ શકે એવી પરિસ્થિતિ નથી. એ પાત્રતાનો વિષય છે. એટલી પાત્રતા આવે ત્યારે માર્ગ બાજુનું કાંઈક જગ્યા થાય છે, નહીંતર આ જીવે પોતાને એટલો બધો આવૃત કર્યો છે, એટલો બધો આવૃત કર્યો છે કે એને કેટલો પોતાને આવૃત કર્યો છે એની ખબર નથી, અને ક્યાં ઊભો છે ને ક્યાંથી આગળ ચાલવું છે એની ખબર નથી, અને એમને બધું હાલે છે ગાડું, અંધારામાં કૂદકા મારવા જેવી વાત થાય છે. બધું ત્રણેય કાળના જ્ઞાનીની એક જ વાત હોય, કોઈ પણ જ્ઞાનીના વચનામૃતમાંથી આ આત્માને જે ઉપદેશ લેવાનો છે એમાં સપના પણ વિચારવા જેવું નથી કે આ જ્ઞાની વચ્ચે અને આ જ્ઞાની વચ્ચે કાંઈક વાતમાં ફેર પડે છે, એ તો સ્વપ્ને પણ વિચારવા જેવું નથી. કથનની શૈલીમાં ફેર અવશ્ય પડશે, કેમ કે એ ઉદયિક ભાવ સાથે સંબંધ ધરાવે છે, પણ અભિપ્રાયમાં, તત્વમાં, વિષયમાં ક્યાંય કોઈનો ફેર પડે એવું ત્રણ કાળમાં બનતું નથી. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ, ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં, કોઈ ભેદ પડવાનો નથી, એ તો સ્વપ્ને વિચારવા જેવો વિષય નથી. હવે એ છે કે જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. આ દ્રષ્ટાંત છે. કેળ ભાંગી ગઈ હોય, કોઈ એવો મોટું લાકડું પીડ્યું હોય કેળ ઉપર અને કેળ ભાંગી ગઈ હોય, પછી કોઈ પણ શારીરિક પરિશ્રમ એ મનુષ્ય કરી શકતો નથી. તેનું બધું શરીર બળ પરિરૂપ લાકડીનો પ્રહાર થયો છે. આ દ્રષ્ટાંત સાથે મેળવીનું છે કે જ્ઞાનીનો ઉપદેશ કોણે સાંભળ્યો કે જેની સંસાર પ્રત્યેના પરિણામ છે એ પરિણામનું બળ તૂટી ગયું હોય, એનો રસ તૂટી ગયો હોય. બળ ક્યાં છે? પરિણામનું, પરિણામનું બળ પરિણામના રસમાં રહેલું છે. પછી અવળું હોય કે સવળું હોય, જેટલો રસ તીવ્ર એટલું પરિણામની અંદર શક્તિ વધારે, બળ વધારે, રસ તૂટી જાય છે. સંસારનો રસ જેનો તૂટી ગયો છે એની કેળ ભાંગી ગઈ છે. કરવું પડે એક બીજી વાત છે, અને પોતાને કરવું છે એ બીજી વાત છે. બસ આટલું તપાસવાનું છે. અંદરનો તપાસનો વિષય એટલો છે કે તારે કરવું પડે છે કે તારે કરવું છે, બેમાંથી શું છે નક્કી કરતો, કયા પ્રકારે તને પરિણામ આવે છે. મારે કરવું છે એમ કરીને પરિણામ આવે છે કે મારે આ કરવું પડે છે એમ પરિણામ આવે છે, બસ આટલું તપાસી લે. કોઈને કહેવા સાંભળવાનો વિષય નથી, આ પોતાને પોતાની રીતે નક્કી કરવાનો, અંતર અવલોકનથી નક્કી કરવાનો આ વિષય છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે. તે પ્રકારે એટલે શરીર બળ જેમ પરીક્ષણ પણ ભજે એમ સંસાર બળ પરીક્ષણ પણ ભજે. જે જે કાર્યો કરવા પડતા હોય અને જેમ જેમ તેમાં સમય વ્યતીત થતો હોય તેમ તેમ એનું બળ સંસાર પ્રત્યેનું એટલે ઉદય ભાવનું બળ પરીક્ષણ પામતું જાય, ઘટતું જાય. રસ વધે નહીં પણ રસ ઘટે. સંયોગ વિયોગ પૂર્વ કર્મ અનુસાર થશે, પણ પોતાના પરિણામનું તે ઉદય પ્રત્યેનો રસ છે એ ઘટતો જાય, નિરસ થતો જ જાય, નિરસ થતો જ જાય, નિરસ થતો જ જાય. એ પ્રકાર આવે એવું સહજ બને છે એમ તીર્થંકર દેવ કહે છે. અહીંયા પણ તીર્થંકર દેવની સાક્ષી નાખી છે બે જગ્યાએ. અહીં સુધી કાલે આપણે ચાલ્યું હતું. હવે કહે છે કે જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો તેણે જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. મુમુક્ષુને લખેલું છે ને, તો કહે છે કે શરીર છે, ગુરુદેવ કહેતા હતા આ વિષયમાં કે સ્ત્રીનું શરીર ફૂલેલા મરદા જેવું લાગવું જોઈએ. કેવું? જાણે મળદું કોઈ ફૂલ્યું હોય તો આસક્તિ જીવને થતી નથી એમ એને એ પ્રકારની દ્રષ્ટિમાં આવવો જોઈએ. અથવા કોઈ પુદ્ગળ પરમાણુ કોઈ પણ વર્ણથી, કોઈ પણ આકારથી, કોઈ પણ પ્રકારથી હોય તો એ પુદ્ગળ પરમાણુ સુખ રહિત જળ છે, સુખની ગંધ પણ ત્યાં નથી. એ પ્રકારે એને વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાનનો પ્રકાર આવવો જોઈએ. જળમાં સુખ હોય? હોય? આ લાકડીમાં સુખ છે નહીં? તો જેટલા પુદ્ગળ પરમાણુ છે, કારણ કે જે ઇન્દ્રિયોનો વિષય છે એ તો પુદ્ગળો છે, આત્મા તો ઇન્દ્રિયનો વિષય નથી, અરૂપી છે. રૂપી જે પરમાણુ છે એ પંચેન્દ્રિયનો વિષય છે. કેટલાક સ્પર્શથી જ્ઞાનમાં આવે છે, કેટલાક આ દ્રશ્યથી ચક્ષુ ઇન્દ્રિયથી જ્ઞાનમાં આવે છે, કેટલાક કર્ણેન્દ્રિયથી, કેટલાક નાસિગ્રથી, કેટલાક જીવા ઇન્દ્રિયથી. એ બધા પુદ્ગળમાં જીવને સુખાભાસ થાય છે. સુખ નથી, સુખનો આભાસ થાય છે. ભાસ નહીં પણ આભાસ એટલે ભ્રમણા, સુખની ભ્રમણા થાય છે. તો જ્યાં જ્યાં જીવને સુખની ભ્રમણા થાય છે ત્યાં ત્યાં એને વસ્તુના સ્વરૂપના જ્ઞાનનો અભાવ વર્તે છે. જે જળ પરમાણુમાં સુખ નથી તે જળ પરમાણુમાં સુખની ભ્રાંતિ થઈ એટલે સ્વરૂપ જ્ઞાન ન રહ્યું એને. આ જળ છે ને સુખ રહી છે એ પ્રકારનું જ્ઞાન એમાં ન રહ્યું. શું એમ કહે છે? તો એને વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર જ્ઞાનનો પર્યાય હોય તો એને સુખના આભાસે કરીને, સુખની ભ્રમણાએ કરીને પ્રકાર ઉત્પન્ન થાય આસક્તિનો, એમ કહેવું છે. ફરીને એક વિચાર કરવા જેવો વિષય છે કે જે જે પંચેન્દ્રિયના વિષયમાં આ જીવને સુખનો અનુભવ થાય છે તે માત્ર સુખનો અનુભવ નથી પણ સુખ બુદ્ધિપૂર્વક સુખનો અનુભવ છે. બે પ્રકારના ત્યાં પરિણામ વર્તે છે. આ જરા તપાસવા જેવો વિષય છે ઊંડા ઉતરીને. પછી ભલે એક કેરીનું બટકું મોઢામાં મૂકતો હોય અત્યારે, અત્યારે કેરીની સિઝન છે ને, અથવા ગમે તે એને ઠીક લાગે એવી ચીજ હોય કે આજ શાક બહુ સારું થયું છે, ભલે કારેલાનું શાક હોય, શું આ ચીજ આજે સારી બની છે, તો ત્યાં એને સુખનો અનુભવ થયો એટલું જ નથી થયું, સુખ બુદ્ધિપૂર્વક સુખનો અનુભવ કર્યો છે. તો સુખની બુદ્ધિ તૂટવી જોઈએ, સુખનો અનુભવ પછી તૂટશે. સીધે સીધો સુખાનુભવ નહીં મટી જાય, સુખાનુભવ તે એક પ્રકારનો રાગ છે, રાગ સીધો નહીં મટે, પણ એમાં જે સુખ બુદ્ધિ છે એ વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને તૂટવી આવશ્યક છે. એટલા માટે જે કાંઈ પદાર્થનું જ્ઞાન છે, જીવ અજીવ પદાર્થનું જ્ઞાન છે, એટલા માટે છે કે એકમાં સુખ છે ને એકમાં સુખ નથી. તો સુખ નથી એમાં સુખ જે ભાષ્યું ત્યારે સુખ બુદ્ધિ હતી કે નહીં, આ વિચારવા જેવો વિષય છે. જીવે જ્યાં એને વિચાર્યું નથી, એને એ રીતે અભિપ્રાય તૈયાર કર્યો નથી, ઉલટું વિચારી રાખ્યું છે કે આમાં સુખ છે એવી બુદ્ધિ દ્રઢ કરેલી છે અનાદિથી. ચાર સંજ્ઞા છે, અનાદિની ચાર સંજ્ઞા છે, એ ચાર સંજ્ઞા અનુસાર એની સુખ બુદ્ધિ છે એ દ્રઢ થયેલી છે. હવે એથી ઉલટું વિચારીને જળનું સ્વરૂપ વિચાર્યા, જળમાં સુખ નથી એવું જળનું સ્વરૂપ દ્રઢ થયા વિના, એ અભિપ્રાય કેળવ્યા વિના, એવું જ્ઞાન અને બુદ્ધિ કેળવ્યા વિના, તો જે સુખ બુદ્ધિ સહિત સુખાનુભવ થાય છે એ પ્રકારના પરિણામમાં ફેર નહીં પડે, કાંઈ કાંઈ ફેરફાર નહીં થાય. સુખનો આભાસ દર્શન મોહ સાથે સંબંધ રાખે છે ને અનુભવ ચારિત્ર મોહ સાથે સંબંધ રાખે છે, સુખ બુદ્ધિ દર્શન મોહ સાથે સંબંધ રાખે છે. અભિપ્રાય પહેલો ફેરવવો જોઈએ અને એ સ્વરૂપના ભાવભાષણ વિના, જળ ચૈતન્ય પદાર્થના ભાવભાષણ વિના કદી પણ અભિપ્રાય ફરતો નથી, અભિપ્રાય ફરવો જોઈએ એમ કેવું છે. હા, બહુ મોટો ફેર છે, નહીતર તો અહીંયા દલીલ કોઈ કરી જાય, શાસ્ત્રના પાઠી હોય તો દલીલ કરી જાય, કા તો ચારિત્ર મોહનો વિષય છે. શ્રીમદજી અત્યારે મુમુક્ષુને કેમ આ વાત કરે છે, જ્ઞાની એ સંસારી હોય છે, જ્ઞાનીને ગ્રહસ્થી હોય છે ને પોતાને છે, એ તો નીચે લીખ્યું છે કે અમારો આવો ઉપાધિ યોગ જેને છેલ્લેથી આગળ જે બે લીટી છે ને એમાં મુમુક્ષુ ભાઈઓને નમસ્કાર ભક્તિભાવે કર્યા છે, પણ જ્ઞાનીએ મુમુક્ષુ ભાઈઓને ભક્તિભાવે નમસ્કાર કર્યા છે, પછી લખે છે કે અમારો આવો ઉપાધિ યોગ જોઈને જીવમાં ક્લેશ પામ્યા વિના તમે ક્લેશ પામશો નહીં, સંદેહ કરશો નહીં, શંકા કરશો નહીં, એમ કેમ છે. અમારો ઉપાધિ યોગ જોઈને તમે ક્લેશ પામશો નહીં કે એમ નહીં છે, આપણે હોય એમાં શું વાત છે, એ દુકાને જાય છે, એમને કુટુંબ પરિવાર છે, એવો ક્લેશ પામવા જેવો નથી. એટલે અહીંયા એ વિચારવું છે શું કે એકવાર પાંચે ઇન્દ્રિયના વિષયોમાં એને સુખ રહિત પણ છે એ અભિપ્રાય કેળવો છે કે એ અભિપ્રાય કેળવો નથી. જ્ઞાની પુરુષને જોયા પછી એમ કેમ વાત લે છે અહીંયા કે જ્ઞાની પુરુષ દર્શનમોહ રહિત છે, ચારિત્રમોહ સહિત છે એ વાત અહીંયા લેવી નથી, દર્શનમોહ રહિત છે એ વાત અહીંયા લેવી છે. કેમ કે પોતાને કામની એ ચીજ છે, પોતાને કામની ચારિત્રમોહ વાળી વાત પોતાને કામની નથી, એ આલંબન લેવા જેવું નથી ને આધાર લેવા જેવો નથી. જોઈએ કે આ ભ્રાંતિ થાય છે, આ ભ્રમ છે મારો, ભ્રમ સિવાય બીજું કાંઈ નથી. નાની પુરુષના વચનને સાંભળ્યા પછી, જોયા પછી અને સાંભળ્યા પછી, બે વાત લીએ છે. ઓલામાં બે વાત લીધી હતી, દર્શન કર્યા નથી ને સાંભળ્યા નથી, એમ પહેલી લીટીમાં લીધું ને એમ. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાષા વિના રે નહીં. આ ગુરુદેવ જે વચન લીધું છે, પરમાગમ સારમાં તાર્યું છે. ફૂલેલું મળદું લાગે, શું લાગે? મળદું ફૂલેલું હોય એવું એને લાગે, ચોખ્ખે ચોખ્ખું એવું લાગે એને. એટલે એનો જે ભ્રમભાવ છે એ ઉત્પન્ન થવાની જગ્યા રહેતી નથી. એ નીચે જ વાત છે, નીચે જ બીજી જ લીટી એવી વાત છે, બીજી લીટી એ જ વાત લીધી છે. તો એનો અર્થ શું છે? આ એક યુક્તિ છે. ફૂલેલું મળદું કહેવું, અજીવનપણે કહેવું, એ તો અજીવન છે જ ખરેખર, જીવન નથી એનામાં. પૂતગળ પરમાણુમાં જીવન છે જ નહીં, અજીવન છે એનામાં. જ્યાં જીવન નથી ત્યાં સુખ નથી, સુખ નથી ત્યાં સુખનો ભાવ છે, તે કેવળ ભ્રાંતિ છે એમ ભાષા વિના રે ને. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાષા વિના રે નહીં. પૈસા છે એ પૃથ્વીનો વિકાર છે, કેમ કે સોનું પૃથ્વીમાંથી નીકળે છે, હીરા પૃથ્વીમાંથી નીકળે છે. પછી પૈસા તો એની નીચેની વાત છે, ધન ધાન્ય બધું પૃથ્વીમાંથી નીકળે છે. તો પૃથ્વી તો માટે છે, તો કે એમાં એક વિકાર થયો, એમાંથી આ કોઈ હીરો બન્યો ને કોઈ સોનું બન્યું ને કોઈ કાંઈ ધન અનાજ બન્યું ને જે કાંઈ બન્યું એ એમાંથી બન્યું છે. એ માટીની પર્યાય છે, એ પૃથ્વીનો વિકાર છે એવું એને ભાષા વિના કરેલી. સંસારી જીવને પૈસા કામની ચીજ છે અને પગલે પગલે એની જરૂર પડે છે એમ માને છે. પૂજ્ય માતાજી કહે છે કે પગલે પગલે તો પુરુષાર્થની જરૂર પડે છે. તને પગલે પગલે પૈસાની જરૂર દેખાય છે, પણ અમને તો પગલે પગલે પુરુષાર્થની જરૂર દેખાય છે. જો આ લાઈન ફેર છે કેવી, હું એમ કહીશ કે આના વગર હાલે નહીં. અમે કહીએ છીએ કે પુરુષાર્થ વગર ચાલે નહીં. આ જીવને પોતાના પુરુષાર્થ વગર એનું જીવન જીવાય એવું નથી. ભાવ મરણ જ છે, એકાંતે ભાવ મરણ છે. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાષા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને ઈચ્છે નહીં. ક્યાંય મારે જ્ઞાનીને છોડીને દૂર જવું છે એ તો પ્રશ્ન જ નથી. આ કોઈ કારણસર માણસ જાય છે ને, ખાસ કરીને આજીવિકા માટે માણસો જાય છે કે કોઈ વિશેષ કમાણી માટે જાય છે, મારો આત્મા ક્યાંય ઠરીને ઠામ થાય એવું નથી. એક છત્ર છાયા હોય, છત્ર છાયા તો શું છે, એ તો કલ્પવૃક્ષ છે. ખરેખર તો જ્ઞાની પુરુષ તો કલ્પવૃક્ષ છે, એટલે એને ક્યાંય બીજે ઠરીને ઠામ થવું છે કે હાશ મને હવે અહીંયા નિરાશ છે એ વાત એને ભાષે નહીં. એને જ્ઞાનીના ચરણ સમીપતા સિવાય બીજું એને સ્થિર થવાનું, બહારમાં સ્થિર થવાનું કોઈ એને સ્થાન દેખાતું નથી. શ્રીમદજી એને પરમ સત્સંગ કહે છે. મોક્ષના અભિલાષી જીવોના મળવાના સંગને સત્સંગ કહ્યો છે, અને જ્ઞાની પુરુષના ચરણની ચાહના ઈચ્છા એને પરમ સત્સંગ કહ્યો છે. એ પરમ સત્સંગમાં એ રહેવા ઈચ્છે છે. મુમુક્ષુ જીવ તો પરમ સત્સંગમાં રહેવા ચાહે છે, બીજે ક્યાંય સ્થાયી થવા ઈચ્છતો નથી. એ સ્થાયી થવું એનો અર્થ એ છે કે નિર્ભય થઈને રહેવું. એ માણસ ઘરે આવે તો ભાઈ આપણા ઘરે હવે કાંઈ વાંધો નથી, હા આપણા ઘરે આવી ગયા હવે આપણે કાંઈ વાંધો નથી. તો કે જ્ઞાની પુરુષની છત્ર છાયામાં નિર્ભયતા છે, એ સિવાય મુમુક્ષુ જીવ ભયવાન છે. એટલા માટે કે પોતે ભૂલ કરશે પોતાને ખબર નહીં પડે, અને એક ભૂલ કરશે ને એની પરંપરા ચાલશે તો જિંદગી મનુષ્યાયુ પૂરું થઈ જતા વાર લાગશે નહીં. માટે ભૂલે ચૂકે પણ ક્યાંય હું વિપર્યાસમાં ન આવી જાઉં એની તકેદારી રાખવા માટે જ્ઞાની પુરુષની ચરણની સમીપતા ઈચ્છે છે. આગળ તો બહુ કહેશે, એક બે પત્રમાં તો ઘણી વાતો લીધી છે. એમને જોવું તો પ્રત્યક્ષ વિદ્યમાન જ્ઞાની ઉપર 466મો પત્ર છે, 9 પેરેગ્રાફમાં પત્ર લખેલો છે, એમાં 5મો પેરેગ્રાફ છે, પત્રાંક 466. પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, તીર્થંકર આદિકથી માંડીને અનંત જ્ઞાનીઓ મહાજ્ઞાનીઓ થઈ ગયા છે, પણ તેથી કાંઈ જીવનો દોષ જાય નહીં. એ જ્ઞાની થયા એમાં તારા દોષ જવાનું કાંઈ કારણ નથી. એટલે કે અત્યારે એમ શું કહેવા માગે છે, એટલે કહીને કે એમાં શું કહેવું છે અમારે, કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, કે જો અત્યારે તને માન થઈ ગયું છે, આ માન મારી નાખશે તને, એ તને કહેવા કોઈ પૂર્વના જ્ઞાની કહેવા આવે નહીં. પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવીને કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કલશો અત્રે હોય તો તેથી તૃષા છીપે, એવું વિદ્યમાન જ્ઞાની, પ્રત્યક્ષ જ્ઞાની અને પરોક્ષ જ્ઞાની વચ્ચે આટલું મોટું અંતર ઊભું થઈ જાય છે. આવી મોટી વાત છે. એટલે એમ કહે છે કે જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર પણ સ્થાયી થવાને ઈચ્છે નહીં. એક ક્ષણ માત્ર પણ એને અભિપ્રાય થાય કે અહીંયા મને હું નિર્ભય છું, એ વાત છે નહીં. એ આદિ વચનો, તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોધતા હતા. આવી વાતો જ્ઞાની પુરુષો મુમુક્ષુઓને માર્ગાનુસારી પુરુષોને કહેતા હતા. જો ભાઈ આમ છે, તમારા પરિણામને તપાસીને નિર્ણય કરો કે તમે પોતે ક્યાં ઊભા છો, શું યોગ્યતા છે, શું યોગ્યતા છે એનો તમે નિર્ણય કરો. જે જાણીને, હવે એ તો પુરુષ જ્ઞાની પુરુષો કહેતા હતા, પણ જે જાણીને અને સાંભળીને તે સરળ જીવો આત્માની વિશે અવધારતા હતા, એવું ભાવથી શ્રુત હતું, ભાવથી શ્રવણ કરતા હતા, કે એવા સરળ પરિણામી હતા કે એમાં તર્ક વિતર્ક એને અમને આવે નહીં. અત્યારે તો બુદ્ધિ વધી છે, માણસને તર્ક વિતર્ક આવી જાય છે, આમ કેમ, આમ કેમ, આમ કેમ. એવા સરળ પરિણામથી જે કાંઈ બોધ હતો એને અવધારણ કરતા હતા, એનો પોતાની શક્તિ અનુસાર એને ધારતા હતા, અવધારણ કરતા હતા, સારી રીતે એનું ધારણ કરતા હતા. અને પ્રાણ ત્યાગ જેવા પ્રસંગને વિશે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા અને વર્તતા હતા. પ્રાણ ત્યાગ જેવા પ્રસંગને વિશે પણ એમ પછી એમ અવધારતા હતા, એટલે જરા કાંઈ ખખડખડ સંયોગમાં ઊભો થાય, સંયોગ યોગની પરિસ્થિતિ તો બધાને જ આવે છે, તો એને અપ્રધાન નહોતા કરતા, ગૌણ નહોતા કરી નાખતા, એની મુખ્યતા રાખતા હતા. ગમે તે પ્રસંગે પણ જે કાંઈ ઉપદેશ સાંભળ્યો છે, ગ્રહણ કર્યો છે, એની મુખ્યતામાં વર્તતા હતા, એને ગૌણ કરીને વર્તતા નહોતા. તમ સર્વ મુમુક્ષુ ભાઈઓને અમારા ભક્તિ ભાવે નમસ્કાર પહોંચે. આમ કેમ કરે છે, જ્ઞાની પુરુષને મુમુક્ષુ ભાઈઓ ભક્તિભાવે નમસ્કાર કરે એ તો યોગ્ય જ છે, પણ જ્ઞાની પુરુષ ઉઠીને મુમુક્ષુ ભાઈઓને ભક્તિભાવે નમસ્કાર કરે છે શું કારણ છે? એક એક વાત વિચારવા જેવી છે, સમજી બહુ ગંભીરપણે અભ્યાસ કરવા જેવા આ બધા પત્રો છે, વચનો છે, એમને કે પોતાના આત્મભાવને આવિર્ભૂત થવાનું એ નિમિત્ત થતા હતા. મુમુક્ષુ શા માટે વંદન નમસ્કાર કરે છે? કે જે ગુણ પોતાને પ્રગટ કરવા છે એવા ગુણ ત્યાં પ્રગટ થયા છે, અને એ પ્રગટ થયેલા ગુણો આ જીવને પ્રગટ થવામાં નિમિત્ત થશે માટે. બાકી એમના પ્રગટ થયેલા ગુણોનું સુખ ને લાભ ને શાંતિ એમને છે, એ કંઈ બીજા આત્માને થવાની નથી. છતાં પણ એને નમસ્કાર કરવાનું કારણ શું? નિમિત્તત્વ જોઈને નમસ્કાર કરાય છે, બીજું તો કોઈ કારણ નથી. કોઈ લે છે દે છે એ તો વસ્તુ સ્થિતિ છે નહીં, લેવા દેવાની તો કોઈ વસ્તુ સ્થિતિ નથી એકબીજા વચ્ચે, છતાં નમસ્કાર કરવાનું કારણ શું છે? કે જે રત્નત્રય આદિ ગુણો છે, દર્શનજ્ઞાન ચારિત્ર છે, એ સમ્યક પ્રકારે જ્ઞાની પુરુષને પ્રગટ થયેલા છે, અને એથી એવા ગુણોની પ્રાપ્તિ અર્થે પોતે પણ એને નમસ્કાર કરે છે. તો એવા ગુણો આવિર્ભૂત થવામાં એ નિમિત્ત છે, એમ જ્ઞાનીને પણ જે તે પાત્રતાવાળા જીવો, યોગ્ય પાત્રતાવાળા જીવોની સમક્ષ પોતાનો આત્મભાવ વિશેષ કરીને સ્ફુરિત થાય છે, તો જ્ઞાની તે અર્થે એને નમસ્કાર કરે છે. જ્ઞાની પણ એને નમસ્કાર કરે તો એમાં કાંઈ બીજો તર્ક વિતર્ક કરવા જેવો નથી. ઉપર તો જુઓ ને, છેલ્લી લીટીમાં તો કેવું કેટલી બધી વાત કરી છે સુભાગભાઈને, 453ની છેલ્લી લીટી ઉપર જ. એક આત્મ તમને શું લખીએ ને શું કહીએ, એક આત્મવાર્તામાં જ અવિચ્છિન્ન કાળ વર્તે, એવા તમારા જેવા પુરુષના સત્સંગના અમે દાસ છીએ. શિષ્યના દાસ છે એમ કે છે. ઘણી વાર પૂજ્ય ગુરુદેવ પૂજ્ય બેનશ્રી માટે માતાજી માટે વિશેષ શબ્દો બોલતા હતા, ઘણા તર્ક કરતા હતા, પણ એ તર્ક કરવા જેવું નથી. એમના નિમિત્તે માં પોતાને આત્મભાવ સ્ફુર્યા છે ને, વાણી નીકળી છે એ એમના નિમિત્તે નીકળી છે. ઉત્કૃષ્ટ પાત્ર એ હતા સમામાં. તો અહીંયા કહે છે કે અમે તો દાસ છીએ, અત્યંત વિનયપણે અમારો ચરણ પ્રત્યે એ નમસ્કાર સ્વીકારજો. આટલું બધું લખ્યું છે સુભાગભાઈ. અને બીજા મુમુક્ષુઓને ભક્તિભાવે નમસ્કાર કર્યા છે. એમની સરળતા, એમની જે નમ્રતા છે, એ એક જબરજસ્ત મુમુક્ષુ જીવ માટે તો બહુ મોટો આદર્શ છે. કે જો જ્ઞાનીને આટલી નમ્રતા અને સરળતા હોય સહજપણે, તો મુમુક્ષુને કેટલી હોય? એ જરા આદર્શ સામે રાખવા જેવો વિષય છે. અમારો આવો ઉપાધિ યુગ જોઈ જીવમાં ક્લેશ પામ્યા વિના જેટલો બને તેટલો આત્મા સંબંધી અભ્યાસ વધારવાનો વિચાર કરજો. અમારા ઉપાધિ સામે યુગ જોઈને તમે પ્રવૃત્તિમાંના રસ વધારે લ્યો એવું કાંઈ ન બની જાય, પણ જેટલો બને તેટલો આત્મા સંબંધીનો અભ્યાસ વધારવાનો વિચાર કરજો, એ માર્ગે જજો. સર્વથી સ્મરણ જોગ વાત તો ઘણી છે. ના, એ પ્રશ્ન જ નથી. સામાજીવો કોઈ સમ્યક જ્ઞાની છે એ પ્રશ્ન જ નથી. એમને તો પોતે બોધરૂપે વાક વચનો કહે છે, એ તો પ્રશ્ન જ નથી. પણ સહજ એમને જે પરિણામ આવે એ લખતા હતા, છુપાવતા નહોતા. અત્યારે તો જ્ઞાની પાસે, ગુરુ પાસે જીવને પોતાના દોષ કહેતા કે કાંઈ પણ રજૂઆત કરતા આગું પાછું થઈ જાય, ફેરફાર થઈ જાય, હાચું ખોટું ભૂલી જાય. પણ તો પોતે એટલા સરળ હતા કે જે પરિણામ આવે એ લખી દેતા હતા. કહેતા હતા એમ નહીં, લખી દેતા હતા. લખેલું જાય ને બોલવામાં તો એમ થાય કે ભાઈ તમારી સમજવા ફેર થઈ હશે નહીં, એમનું પરિણમન છે આ. પરિણમન છે. આદર આપે છે જે જીવો આત્માના માર્ગે આવવા તૈયાર થાય છે એને ઘણો આદર આપે છે. એટલો બધો આદર આપે છે કે એ જીવો એકદમ નજીક આવે, એકદમ આગળ આવે. નાની ગુરુદેવ કોઈને આગળ આવે ને બેસાડે, ફલાણાને આગળ આવવા દો. કે આપણે પૂજ્ય માતાજીના રૂમમાં બેઠા હોય ને કોઈને કહે ભાઈ એમને જરાક આગળ આવવા દેજો, તો એ જે વાત છે એ ભાવથી નજીક આવે એવા હેતુથી એ વાત છે. બારમાં જે આદર છે એ ભાવથી નજીક આવે એવું એની પાછળ કારણ રહેલું છે. મુમુક્ષુતામાં અરસપરસ કેટલો આદર જોઈએ, અરસપરસ એકબીજાને કેટલું વાત્સલ્ય જોઈએ એ વિષય થોડો આપણે વધારે સમજવાની જરૂર છે. આપણા સમાજમાં એ પ્રકારની થોડી ક્ષતિ છે એ વધારે સમજવાની જરૂર છે. એને પોતાના નજીકના નજીક એકના એક પુત્ર કરતા કે કુટુંબના કોઈ સભ્ય કરતા વધુમાં વધુ એને પ્રેમ આવે એવો એને અંતરંગથી પ્રેમ આવે. કેમ કે અરે આ તો મોક્ષ માર્ગમાં આગળ વધવા આવ્યો છે જી, આને તો પરમ આદર આનો કરવો જોઈએ, ઘણો આદર આનો કરવો જોઈએ, એ પ્રકાર વિશેષ કરીને થોડો ઘટે છે. વિનય કરે ભગવાનનો એક પદ નાખ્યું છે ને આત્મસિદ્ધિમાં, એવું પદ નાખ્યું છે. એ અપેક્ષા કદાચ વિકલ્પ હોય એમ, બાકી તો કેવી રીતે છે પોતે શ્વેતાંબર છે એટલે ખ્યાલ નથી કે એમાં બીજું શું શું આવતું છે. આપણે તો શ્વેતાંબર શાસ્ત્ર વાંચ્યા નથી. હા એવા ઘણા દાખલા છે ભાઈ, કે એક મિનિટની દીક્ષા ગ્રહણ કરી હોય અને ગણધર દેવના પંચપરમેષ્ટિના નમસ્કારમાં એનો સમાવેશ થઈ જાય, જેવો ભાવલિંગમાં સપ્તમ ગુણસ્થાન પ્રાપ્ત કરે એક સમય એક સેકન્ડ થઈ હોય તો એને નમસ્કાર ગણધર દેવના પહોંચે. હે આ સમુચય લગભગ સમુચ્ય સૌ સર્વ મુમુક્ષુ ભાઈઓને એટલે એક વ્યક્તિને અડીને કોઈ વાત નથી, સમુચ્ય રીતે છે. હા સૌભાગભાઈનો તો એવું વિશેષ વિશેષ પાત્ર છે. એ તો એવું જ વિશેષ પાત્ર હતું કે એમને પોતાને આ વિચારણા થવામાં, આ વિચારણા વૃદ્ધિગત થવામાં અને જ્ઞાન પાયમાં પછી પણ પોતાના આત્મભાવો વધારે સ્ફુરિત થવામાં એ નિમિત્ત થયા હતા, એટલે એમના પ્રત્યે એમને ઘણો ભાવ આવ્યો છે, બહુ બહુ ઘણો ભાવ આવ્યો છે. અને એક બહુ સારો દ્રષ્ટાંત મળે છે આ વિષયમાં નિયમસારમાં. નિયમશાળનો કળશ ખ્યાલમાં આવ્યો હે, એમાં એમાં સમ્યક દ્રષ્ટિ શબ્દ વાપર્યો છે. સમ્યક દ્રષ્ટિ શબ્દ વાપર્યો છે, વંદામહે તમ વયમ એવો સંસ્કૃત શબ્દ એ વાપર્યો છે. શું તો સાતમા ગુણ સ્થાને બિરાજમાન, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને બિરાજમાન, ચોથા ગુણ સ્થાન વાળાને વંદામહે અમે વંદન કરીએ છીએ એમ કહે છે. તો એનો અર્થ શું છે? નમસ્કાર બે રીતે થાય છે, એક અભિપ્રાયથી થાય છે અને એક પ્રત્યક્ષ એકબીજાને સામે મળે ત્યારે થાય છે. તો કદી પણ સૌભાગભાઈને વંદન નથી કર્યા એમણે, નમસ્કાર લખ્યા છે વંદન નથી કર્યા. અહીંયા નમસ્કાર લખ્યા છે, કોઈ મુમુક્ષુને શ્રીમદજીએ વંદન નથી કર્યા. શું પ્રત્યક્ષ જે વંદનાદિ નમસ્કારાદિની જે પ્રવૃત્તિ કરે છે એ વિષય આખો જુદો છે, એ વિષયની અંદર જે વંદનને યોગ્ય હોય એને જે કરે છે. જ્યારે લખવામાં બોલવામાં જે કોઈ ભાષા પ્રયોગ છે એ ભાષા પ્રયોગની અંદર અભિપ્રાયનો વિષય લેવો, એમાં બીજો વિષય ન લેવો, અભિપ્રાયનો વિષય લેવો. જેમ કે ગણધર દેવ એક સેકન્ડના ભાવલિંગી મુનિને નવદીક્ષિત સાધુને નમસ્કાર કરે છે, કોઈ આચાર્ય દેવ સમ્યક દ્રષ્ટિને નમસ્કાર કરે છે, તો એ અભિપ્રાય દ્રષ્ટિ લે કે એમનો એ અભિપ્રાય છે કે આ માર્ગમાં ભળ્યા એમને ધન્ય છે, ખરેખર ધન્યવાદ છે ત્યાં, કે આ માર્ગમાં એ આવવા માગે છે, આ માર્ગમાં એ આત્માના કલ્યાણને એ સાધવા માગે છે, પરમ પવિત્ર નિર્દોષ માર્ગને એ સાધવાના અભિલાષી છે, ધન્ય છે એમને. એ વાત છે એની અભિપ્રાયમાં, એ વાત છે ધન્યવાદનો ભાવ વિશેષપણે છે. એટલે શું કે એ પ્રકારના ધન્યવાદથી, વાદ એટલે કહેવું, સામા જીવને એ જ માર્ગે વિશેષ આગળ વધવાનું પ્રોત્સાહન મળે છે, ત્યાં એવો ન્યાય રહેલો છે. અને એ રીતે બધા જ જ્ઞાની પુરુષોનો અભિપ્રાય હોય છે. કોઈ જ્ઞાની પુરુષનો એવો અભિપ્રાય ન હોય એવું ત્રણેય કાળમાં બનતું નથી. એ 430 નંબરનો પત્રાંક છે, જરા પાછળ જઈએ આપણે. પહેલી દોઢ લીટી છોડીને જે મોટો પેરેગ્રાફ છે એમાં શું કહે છે, જો કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત, કેટલો જ્ઞાની થઈ જાય એમ નહીં, કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પ્રાપ્ત થાય એમ નહીં, પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય, એવું કોઈ નિમિત્તને પ્રાપ્ત થાય, સીધો પ્રાપ્ત થાય એ નહીં, એનું કોઈ કારણ પણ એને પ્રાપ્ત થતું હોય, કોઈ ગ્રંથ આપવો, કોઈ એને ક્ષેત્રથી સમીપતા આપવી, કોઈ બીજી રીતે ત્રીજી રીતે એને કોઈ કોઈ પણ રીતે નજીક આવવાનું કારણ ઉત્પન્ન થાય, શું પરમાર્થ પ્રત્યે આવવામાં, એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરોએ પણ કર્યું છે. તીર્થ પહેલા તીર્થંકર થી આદિનાથ ભગવાનથી આ વાત ઉપાડી એમને, કે આ તો ત્રણેય કાળે બને છે, આ કાળમાં ઋષભાદી તીર્થંકરોએ આમ કર્યું છે. કારણ કે સત્પુરુષના સંપ્રદાયની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે, સત્પુરુષનો સંપ્રદાય નવો એમણે થાપ્યો છે આ જગ્યાએ, સંપ્રદાય બુદ્ધિ સત્પુરુષને હોતી નથી, પણ સંપ્રદાય એટલે એક સંગ્રહ નહીંથી એક વચન છે જેને સંપ્રદાય કહેવામાં આવે છે, કે અનંતકાળના સત્પુરુષોનો સમૂહ આમાં સમાઈ જાય છે એમ કહેવું છે. સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એટલે ત્રણેય કાળે એવી કરુણ અવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે, એક સમય મોડું કર્યા વિના, આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, આખો લોક આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આખો લોક આત્મ સમાધિ પ્રત્યે હો, ભવ્ય અભવ્યના ભેદ નથી પાડતા, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો, જે જ્ઞાનથી આત્મસ્થ સ્વ આત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, જુઓ એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે, ત્રણેય કાળના સત્પુરુષોનો આ સંપ્રદાય છે. આ બધી સિદ્ધાંતિક વાતો છે અને એ બધા જ જ્ઞાનીઓને વિશે એવું કારુણ્ય વૃત્તિ હોય જ છે, ન બને કોઈ જ્ઞાનીને વિશે ન હોય એવું બનતું નથી. કોઈનો ઉદયમાં ઓછા વધતા પણ એ દેખાય, ભલે પોતે ઉપદેશક નહોતા, પોતે નિવૃત્તિ લઈને ત્યાગી નહોતા, થી આપણે એમનો અભિપ્રાય છે બહુ ચોખ્ખો બહાર આવેલો છે. અભિપ્રાયનો વિષય છે. કોઈ દિવસ પ્રત્યક્ષ ન કરે એ પ્રમાણે, અને પ્રત્યક્ષ કરે તો પેલા સહન પણ ન કરી શકે, પ્રત્યક્ષ કરે તો પેલા લોકો સહન પણ ન કરી શકે એ વિષય, કે અરે રે એ તો કેમ સંભવિત, એ કેમ બને, તમે અમને નમસ્કાર કરો એ કેવી રીતે બને, એ કેવી રીતે અમે ચલાવીએ, એ તો સહન જ ન કરી શકે. અનુબોધનાનો વિષય છે અહીંયા, એ અભિપ્રાય લેવો અહીંયા. તથાપી સંસારમાં સાવ ઉદાસીનતા, હવે કે છે કે મુમુક્ષુને ચાર મુદ્દા અહીંયા લીધા છે, સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પ દોષને વિશે પણ અત્યંત ક્લેશ એટલે દુઃખ, અને દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફુરવું, એ વાતો સત્સંગમાં અખંડપણે અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. શું કહે છે? આ ચાર મુદ્દા તમે અરસપરસ સત્સંગમાં બેસો ત્યારે આ ચાર મુદ્દા તમારા સત્સંગની અંદર પ્રગટપણે ચરિતાર્થ થવા ઘટે છે. તમારી વચ્ચે વચ્ચે આ વાત હોવી જોઈએ કે એક તો પોતાને પોતાના ઉદયમાં કેટલો રસ આવે છે એની ચર્ચા કરવી, સરળપણે નિખાલસપણે પોતાના દોષોની ચર્ચા કરતાં પોતાને કેટલો ક્યાં ક્યાં રસ આવે છે એ વાત ખુલી, એ વિષયનું માર્ગદર્શન અરસપરસ મેળવવું. એ રીતે સંસારમાં સાવ ઉદાસીનતા એમ ચારિત્રમોની ઓથ ન લેવી કે હજી અમે મુમુક્ષુ છીએ ને હજી ગ્રસ્ત છીએ ને સંસારી, એ ઓથ લેવા જેવી વાત, આધાર લેવાનો વિષય નથી. સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, બીજાનો થોડો ગુણ જોઈને પણ એને આદર કરવો, પ્રીતિ કરવી એટલે આનો આદર કરવો, એ જીવ એ ગુણમાં પણ વિશેષ આગળ વધે એ પ્રકારે એને પ્રોત્સાહન મળવું જોઈએ, આ પ્રોત્સાહનનો વિષય છે. નમસ્કાર આદિ ભાવ પણ એને પ્રોત્સાહનનો વિષય છે. પોતાના અલ્પદોષને વિશે પણ અત્યંત ક્લેશ, પોતાનો થોડો દોષ હોય તો પણ પોતાને ઘણો દુઃખ અંદર થવું જોઈએ, થોડા દોષને પણ એને મોટો જાણવો, પર્વત જેવડો જાણવો. ગુરુદેવ કહે છે ને, રાય જેવડા દોષને પણ તું પર્વત જેવડો જાણજે, પરમાગમ સારમાં એક બહુ છે, તું એને તું અલ્પ જાણજે. એ બીજી જગ્યાએ પણ લખ્યું છે કે સંસારી જીવો તો દોષિત છે અને દોષ થાય એ સ્વાભાવિક છે. કોઈના દોષ જોઈને એની મુખ્યતા કરવા જતા અનુકંપાનો ત્યાગ કરવા જેવો થશે, કેમ કે દોષથી તો એ દુઃખી થવાનો છે. હવે એક તો પડે છે ને, પડ્યા ઉપર પાટું મારવી કે નહીં, એ તો અનુકંપાનો ત્યાગ કરવા જેવો છે. નહીં, એ દોષથી બિચારો અત્યારે દુઃખી છે, ભવિષ્યમાં પણ દુઃખી થવાનો છે, અને એનો દોષ જરા પણ મુખ્ય કરીને આપણે કાંઈ કામ નથી. દોષ કેમ મટે? એક જ આપણો રસ્તો છે, બીજો કોઈ આપણો રસ્તો નથી. અને દોષના, અને જો દોષ અભાવ થાય તો તેટલો પુરુષાર્થ ત્યાં સ્ફુરે છે કે નહીં, પ્રગટ થાય છે કે નહીં, દોષનો વિલય થતા અથવા તો વિલય કરવામાં, બે અપેક્ષા એમાં લાગુ પડે છે, વિલય થતા પણ પુરુષાર્થ પ્રગટે અને વિલય કરવા માટે પણ પુરુષાર્થ પ્રગટે, એમ બંને પ્રકારે અત્યંત વીર્યનું સ્ફુરવું, એ વાતો લક્ષમાં રાખવા જેવી છે, ધ્યાનમાં રાખવા જેવી છે, અખંડપણે એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા જેવી છે. એમ કરીને પછી નિવૃત્તિ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભજવા માટેનો વિશેષ ઉદ્દેશ કર્યો છે.